તારીખ 27/8/1992 શ્રી સમયસર કળષ્ટિકા શ્લોક 44 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 28 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
મૂળ સ્વરૂપમાં વિભાવ કે વિકાર કે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. ભાવાર્થ આ પ્રમાણે છે છેલ્લે કે જેમ પાણી કાદવમાં મળતા મેલું છે ત્યાં તે મેલાપણું એક રંગ છે. પાણીને રંગ નથી પણ મેલાપણું તો રંગ છે, અને તે રંગને અંગીકાર નહીં કરતા બાકી જે કાંઈ છે તે પાણી જ છે. જ્યારે પાણી મેલું છે ત્યારે પણ એના ડોળાપણાને બાદ કરો તો પાણી છે. એટલે ડોળું પણ પાણી છે, પાણી મટી ગયું નથી. ડોળું થતાં કાંઈ પાણી મટી ગયું નથી. એમ જીવને વિભાવ થવા છતાં પણ જીવ જીવ તરીકે મટી ગયો નથી, જીવ જીવ તરીકે નાશ પામ્યો નથી. તેમ જીવને કર્મબંધ પર્યાય રૂપ અવસ્થામાં રાગાદી ભાવ છે એ રંગ છે, તે રંગને અંગીકાર નહીં કરતા બાકી જે કાંઈ છે તે ચેતના ધાતુ માત્ર વસ્તુ છે. રાગનો રંગ કાઢી નાખો તો જીવ તો જીવ જ છે, જીવ કાંઈ અજીવ થઈ ગયો નથી કે જીવ રાગ રૂપ પણ થઈ ગયો નથી. ચેતના ધાતુ માત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધ સ્વરૂપ અનુભવ જાણવું. એવું જે અનુભવન થાય એને શુદ્ધ સ્વરૂપનો અનુભવ જાણવો કે જે સમ્યક દ્રષ્ટિને હોય છે. એવો અનુભવ સમ્યક દ્રષ્ટિને, જેની દ્રષ્ટિ સાચી છે, જેની દ્રષ્ટિ અંતર્મુખ છે, એને એવો અનુભવ થાય છે કે રાગ હોવા છતાં તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે, અથવા વિભાવ અને મલિનતા અવસ્થામાં હોવા છતાં પોતાના સ્વરૂપને શુદ્ધપણે અનુભવે છે. જીવા જીવો સ્ફુટ વિઘટનમ નૈવ યાવત પ્રયાતમ વિશ્વમ વ્યાપ્ય પ્રસભ વિકસત વચ્ચક્તચિન માત્ર શક્ત્યા નાત્રો દ્રવ્યમ સ્વયમતે રસાત તાવત ઉચ્ચૈ હે ચકાશે. અર્થ, નાત્રો દ્રવ્યમ તાવત સ્વયં અતિરસાત ઉચ્ચૈ હે ચકાશે. ચેતન વસ્તુ, નાત્રો દ્રવ્યમ એટલે ચૈતન્ય વસ્તુ, જીવ વસ્તુ વર્તમાન કાળે એટલે અત્યારે જ, તાવત એટલે વર્તમાન કાળે એટલે અત્યારે જ પોતાની મેળે અત્યંત પોતાના સ્વાદ સહિત સર્વ પ્રકારે પ્રગટ થઈ, વર્તમાન અનુભવ થયો એની વાત કરે છે કે વર્તમાનમાં જ મારું સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ પોતાના સ્વાદ સહિત એટલે જ્ઞાન અને આનંદના અનુભવ સહિત સર્વ પ્રકારે પ્રગટ થઈ, એટલે જેવી વસ્તુ છે તેવી જ પ્રગટ થઈ, અનુભવ ગોચર થઈ. શું કરીને પ્રગટ થઈ? કે સમસ્ત જ્ઞેયોને પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને, જગતના તમામ જ્ઞેયો છે એનું પ્રતિબિંબ એમાં ઝીલાઈ જાય છે, એવી એ જીવ વસ્તુ પ્રગટ થઈ. આ અંતિમ મંગલ છે ને, છેલ્લો છે આ અધિકારનો છેલ્લો શ્લોક છે, એટલે જ્ઞાનની કેવળ જ્ઞાન રૂપે મહિમા કરી છે. આત્માના જ્ઞાનની કેવળ જ્ઞાન સ્વભાવથી મહિમા કરેલી છે. આત્મા પ્રગટ થયો તો અનંત જ્ઞેયોને, સમસ્ત જ્ઞેયોને જાણવાના સામર્થ્ય સહિત, એટલે પ્રત્યક્ષપણે પ્રતિબિંબિત કરીને, પ્રતિબિંબ શબ્દ અહીંયા વાપરે છે, પ્રતિબિંબ શબ્દનો વાંધો હતો ને, ઘણી જગ્યાએ વાપરે. દર્પણમાં પ્રતિબિંબ પડે પણ કઈ ચૈતન્યમાં પ્રતિબિંબ ન પડે. વળી એમાં એમ પણ લઈએ છે કે આકાર દેખાય કાળો પીળો ધોળો ગોળ લંબચોરસ ચોરસ, એ બધું પ્રતિબિંબ પડે, પણ અવાજ છે, ગંધ છે, સ્વાદ છે, એનું ક્યાં પ્રતિબિંબ પડે છે? પણ જેવું છે એવું આમાં પ્રતિભાસે છે, એનું નામ પ્રતિબિંબ છે. પ્રતિભાસમું એનું નામ પ્રતિબિંબ છે. એવું છે, ગુંજણાય છે, સાકર ગળી છે, એમ જ્ઞાનમાં જણાયું તો ગળપણનું પ્રતિબિંબ પડ્યું એમ કહો કે પ્રતિભાસનું થયું એમ કહો? એક જ વાત છે, ત્યાં જાણનાર જ્ઞાન ગળ્યું થયું નથી. જ્ઞાન જ્ઞાનપણે રહ્યું છે અને પદાર્થનો સ્વાદ જેવો છે તેવો એ જ્ઞાનમાં જણાઈ ગયો છે. આ એક ખાલી આકાર લે છે એમ નથી. ત્રણ લોકને કોના વડે જાણે છે? કે પ્રસભ વિકસત વ્યક્ત ચિન્હ માત્ર શક્ત્યા. પ્રસભ એટલે બલાત્કારથી, બલાત્કારથી એટલે જોરથી, પોતાની શક્તિથી. બલાત્કારથી એટલે પરાણે એમ નહીં, પણ પોતાના બળ વડે, શક્તિ વડે, જોરથી, સામર્થ્યથી. પ્રકાશમાન છે પ્રગટપણે એવો છે, એવો છે જે જ્ઞાન ગુણ સ્વભાવ, તેના વડે જાણ્યા છે ત્રણ લોક જાણે એવી છે. એ ચૈતન્ય વસ્તુ પોતાના સામર્થ્ય વડે, એટલે જ્ઞાન ગુણનો જે સ્વભાવ છે તેના વડે ત્રણ લોકને જાણીને, જાણતી પ્રગટ થઈ છે, કોઈની મદદથી નહીં એમ કહેવું છે. શું? જ્ઞાન ગુણનો સ્વભાવ તેના વડે જાણ્યું છે, ચિન્હ માત્ર શક્તિથી જાણ્યું છે, પોતાની શક્તિથી જાણ્યું છે, પોતાની શક્તિને કોઈની અપેક્ષા નથી, એવી રીતે જાણ્યું છે. ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી લેતા કે જ્ઞેયો છે માટે જ્ઞાનને તે જણાય છે એમ નથી. જ્ઞેયોની અપેક્ષા વિના જ્ઞાન સ્વયંના સામર્થ્યથી જાણવા રૂપે પરિણમ્યું છે એમ લેવું. એમ લેવા પાછળ હેતુ એ છે કે જાણવા માટે પોતે સ્વતંત્ર છે, જ્ઞેયને કારણે જાણે એમ પણ નહીં, જ્ઞેયને કારણે વિભાવ થાય એમ તો નહીં, જ્ઞેય વિકાર કે વિભાવ કરાવે એમ તો નહીં, પણ એના એને લઈને જાણે એમ પણ નહીં. કેટલી સ્વતંત્રતા લીધી, પોતાનું અસ્તિત્વ છે તે સમયની પોતાની પર્યાયનું અસ્તિત્વ છે એ બિલકુલ સ્વતંત્ર છે, કોઈના કારણથી ને કોઈના આધારથી એમ લેવું છે. એના સત્કારક એનામાં, એની અપેક્ષા આને નહીં, આની અપેક્ષા એને નહીં, એમ કેવું છે. જ્ઞાન ગુણ સ્વભાવ તેના વડે જાણ્યા છે, ત્રણ લોક જેણે એવી છે, વળી શું કરીને કે ઇથમ જ્ઞાન કરકચકલનાથ પાટનમ નાટયિત્વા પૂર્વોક્ત વિધિથી, ઇથમ એટલે પૂર્વોક્ત વિધિથી ભેદ બુદ્ધિ રૂપી ભેદ જ્ઞાન વડે, પૂર્વોક્ત વિધિથી એટલે ભેદ જ્ઞાન વડે, જ્ઞાન નો ભેદ જ્ઞાન વડે ભેદ બુદ્ધિ રૂપી કરવતના વારંવાર અભ્યાસથી, ભેદ જ્ઞાન નો વારંવાર અભ્યાસ કરીને આ પ્રગટ થયું. કેવળ જ્ઞાન પ્રગટ થયું કેવી રીતે? જુદો અનુભવ કરવાનો, પોતાના જ્ઞાન સ્વરૂપનો જુદો અનુભવ કરવાનો વારંવાર કરવત ચલાવ્યો, વારંવાર અભ્યાસ કરવત ચલાવ્યો, વારંવાર અભ્યાસ કર્યો, પર્વતના વારંવાર અભ્યાસથી જીવ અજીવની ભિન્ન રૂપ બે પાઠ, પાઠ નંબર એટલે જીવ અજીવની ભિન્ન રૂપ બે પાઠ, જીવમાં અજીવનો અંશ મેળવે નહીં, અજીવમાં જીવનો કોઈ અંશ મેળવે નહીં, એ બે પાઠ જુદી કરીને બે વિભાગ કરીને એવી રીતે કેવળ સ્વાનુભવમાં પણ વિજ્ઞાન કારણ છે, અને જેને સ્વાનુભવ થયો છે એવા પરમાત્માને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં પણ વેદ જ્ઞાન જ સાધન છે, વેદ જ્ઞાન જ વિધિ છે, બીજી કોઈ વિધિ. આ તો એકદમ કોઈ બીજો તર્ક ન ઉઠાવવો પડે એટલી રીતે સિદ્ધ કરી દીધું છે, કે બીજા વિકલ્પમાં જવું નહીં, બીજા વિચારમાં જવું નહીં, બીજા તર્કમાં જવું નહીં, બીજી કલ્પનામાં ચડવું. જો સ્વાનુભવ કરવો હોય તો જ્ઞાન કરો, અને કેવળ જ્ઞાન પ્રગટ કરવું હોય તો પણ કાર્યની પદ્ધતિ બદલાતી નથી, જે કાર્ય પદ્ધતિથી સ્વાનુભવ થાય છે તે જ કાર્યની પદ્ધતિથી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કોઈ પ્રશ્ન કરે છે, જીવ અજીવની બે ફાળ તો જ્ઞાનરૂપી પર્વત વડે કરી, એ પહેલા તેઓ કેવા રૂપે હતા? જીવ અત્યારે બે ભેદ જ્ઞાનથી એને બે ફાળ કરી જુદા પાડ્યા, એ પહેલા કેવા હતા? તેનો ઉત્તર, યાવત જીવા જીવો સ્ફુટ વિઘટનમ નચ પ્રત્યાત નચ પ્રયાત નૈવ નૈવ પ્રયાત, અનંતકાળથી માંડીને, યાવત એટલે અનંતકાળથી માંડીને જીવ અને કર્મનો એક પિંડનો પર્યાય પ્રગટપણે ભિન્ન ભિન્ન થયો નહોતો, પ્રગટપણે ભિન્ન ભિન્ન થયો નહોતો, તો પોતપોતાના સ્વરૂપે પણ બંધ અવસ્થા અનાદિથી ત્યાં સુધી વેદજ્ઞાન નહોતું થયું, ત્યાં સુધી બંધ અવસ્થા ચાલુ હતી, અને બંધ અવસ્થાનો સંબંધપણે અનુભવ થતો હતો, ભિન્ન ભિન્ન સ્વરૂપે હોવા છતાં ભિન્ન ભિન્ન અનુભવ થતો નહોતો. એમ કે હું માણસ છું, હું અત્યારે ફલાણો માણસ છું, જીવ અને શરીર એ બેના સંબંધરૂપ અવસ્થાનો એક પણ અનુભવ કરે છે. આ શરીર મારું, શરીરની વેદના મારી, શરીરની સાતા મારી, શરીરની અસાતા પણ મારી, સંબંધ પર્યાય રૂપ અનુભવ કરે છે. જીવ અને અજીવ સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવા છતાં સંબંધ હોવાથી સંબંધ પર્યાય રૂપ અનુભવ કરે છે. એ પ્રગટપણે જુદા થયા નહોતા, સ્વરૂપે જુદા હોવા છતાં. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલા ચાલ્યા આવે છે, એમાં એમાં સોનાના રચકણ તો સોનું છે, પાષાણના માટીના રચકણ છે, પાષાણ પથ્થરના રચકણ છે, બે રચકણ સંબંધ પામેલા છે પણ કોઈ રચકણ કોઈના સ્વરૂપે થઈ ગયા નથી. અને ભિન્ન રૂપ છે, મળેલા ચાલ્યા આવે છે અને ભિન્ન રૂપ છે, અને ભિન્ન રૂપ છે તો પણ અગ્નિના સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતા નથી. સુવર્ણમાં જે પાષાણ છે એનો દાગીનો ન ગણાય, એને અગ્નિથી સોનું ધૂળું ઉપાડે અને લગડી કે થાળીઓ થાય પછી એમાંથી દાગીનો થાય. સોનું તો સોનું છે પણ સુવર્ણ પાષાણની અવસ્થામાં તેનો સોના તરીકે ઉપયોગ અલંકાર તરીકે થઈ શકતો નથી. એમ જીવ તો જીવ છે, અજીવ તો અજીવ છે, પણ ભિન્ન ભેદ જ્ઞાન થી ભિન્ન પડ્યા વિના એની શાંતિ નો અને આનંદ નો અનુભવ થઈ શકતો નથી. સંસાર દુઃખી છે, સંસાર અવસ્થામાં દુઃખી છે. જીવ જીવ હોવા છતાં સંસાર અવસ્થામાં દુઃખી છે. અગ્નિ નો સંયોગ જયારે પામે ત્યારે જ તત્કાળ ભિન્ન ભિન્ન થાય છે. કેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે અને જીવ કર્મ ભિન્ન ભિન્ન છે તો પણ શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના પ્રગટપણે ભિન્ન ભિન્ન થતા નથી. શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના પ્રગટપણે જીવની શાંતિનો અનુભવ થતો નથી, આનંદનો અનુભવ થતો નથી. છે જીવ જીવ સ્વરૂપે પણ ટૂંકળ સ્વરૂપે વેદનાથી જુદો પાડ્યા વિના એનો અનુભવ થાય. સુવર્ણ પાષાણમાં અગ્નિથી ઉપમા કરવાની વચ્ચે પ્રક્રિયા છે, પ્રોસેસ છે. એમ સંસાર અવસ્થામાં રહેલા જીવને સ્વસ્વરૂપે અનુભવવા માટે ભેદ જ્ઞાન માણસ મુંજાઈ જાત તકલીફી વાત નથી. જ્ઞાન ને જે જીવો સમજતા નથી, ત્યાગ કરો, વૈરાગ કરો, ભજન કરો, ધ્યાન કરો, કરો, આપ કરો, તેમ કરો, તપ કરો, વ્રત કરો, કંઈક ધીમે ધીમે રસ્તે કરી જાય. પણ એ ભેદ જ્ઞાન વિના કોઈ રીતે શુદ્ધ સ્વરૂપનો અનુભવ થઈને શાંતિ મળી શકે. શાસ્ત્રો સમય સારા ની ગુણો માહિતા હોય એને અનુભવી પુરુષ ના સંગ વિના ધ્યાન જાણવું જોઈએ. એના ઉપર ધ્યાન થાય ચોખ્ખી વાત. પ્રત્યક્ષ અનુભવી પુરુષ ના સંગ વિના એને જે ક્રમથી સાધવું જોઈએ એ ક્રમ છોડીને ક્રમ વિપર્યાસ શાંતિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન જ્યોતિ સ્મૃતિ, શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ પ્રગટ થાય છે, સમ્યક દર્શન થાય છે એટલે તરત જ શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન નો પ્રકાશ પ્રગટે છે. આત્મા અંધારામાંથી અજવાળામાં આવે છે, જ્યાં જ્ઞાનની જ્યોતિ પ્રગટે છે ત્યાં આત્મા અંધારામાં સુખ માટે ફાંફા મારતો હતો એ હવે અજવાળામાં પ્રકાશમાં આવી ગયો. મારો સુખ ભંડાર મારામાં ભરેલો છે અને મારા સિવાય કઈ મારા સુખનું નામ નિશાન અજવાળામાં. એવો છે પરમ બુદ્ધાત્મ સર્વોત્કૃષ્ટ છે. પરમ બુદ્ધાત્મ એટલે મારો આત્મા છે એ સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. મારા આત્મા જેવો મન લેવાની જરૂર, મળી કેવો છે શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ, અત્યંત નિરમ ત્રિકાળ શાશ્વત છે, સર્વોત્કૃષ્ટ છે, પ્રણય કાળે શાશ્વત છે, અત્યંત નિરમ અત્યંત નિર્માથી સર્વ ત્રિકાળ શાશ્વત છે. મારો શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ એ મારું સ્વરૂપ છે, એ તો ત્રણે કાળે શાશ્વત છે, એ તો મારું સ્વરૂપ જ છે અને એ ત્રણે કાળે શાશ્વત. જ્ઞાન નતું પ્રગટ્યું, કાળમાં જ્ઞાન નતું પ્રગટ્યું, પણ મારું સ્વરૂપ જેવું છે એવું અનાદિથી છે. એ જ્ઞાન તો વર્તમાનમાં આનંદ ભૂતકાળમાં આવ્યું કે ના આવ્યું, બીજી રીતે જેટલું માન્યું હતું જાણ્યું હતું અનુભવ કર્યો તો એ બધું મિથ્યા અનુભવ ભૂલ હતી. કાળ શાસ્ત્ર કેવો છે કે સકળ જ્ઞેય વસ્તુને એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. બધી જગ્યાએ જ્યાં મંગળ કરે છે સકળ જ્ઞેય વસ્તુને એક સમયમાં પ્રત્યક્ષપણે જાણે છે. એક સમયમાં કોઈ જ્ઞેય જણાયા વગર બાકી રહેતો જાણવા માટે ત્યાં એની સન્મુખ થાય છે કે આલંબન લે છે એ પ્રશ્ન અહીંયા નથી. નિરવશેષ અંતરમુખ હોવા છતાં પણ સર્વ સફળ નિરુપધી સમસ્ત ઉપાધિથી રહિત છે, કેવળ નિરુપાધિક સ્વરૂપ છે. આત્મામાં ઉપાધિનું નામ નિશાન નથી. જેને સંસારમાં ઉપાધિ ગણે છે એનું શું? કોઈ એમ કહે કે અમને અત્યારે ઘણી ઉપાધિ છે એનું શું કરવું? તો કે જેટલી ઉપાધિ છે તે બધી કેવળ તને કલ્પના છે, સિવાય કાંઈ નથી. કેમ કે તારા સ્વરૂપમાં કાંઈ છે, તારા સ્વરૂપ રૂપે કાંઈ છે, તારા સ્વરૂપ ભિન્ન ભિન્ન કોઈ ઉપાધિ કરવાની તારે જરૂર. શરીરમાં રોગ થાય ત્યારે વ્યાધિ કે શું કે છે, અને વ્યાધિ મૂળ આધિ શબ્દમાં છે, આધિ વ્યાધિનું ઉપાધિ એમાં આધિ છે બધા સામાન્ય. પછી આધિના ભેદ પડે આધિ વ્યાધિને ઉપાધિ. વ્યાધિ છે પણ શરીરને છે ને આત્માને છે કે એ વ્યાધિ થયો પણ કોને થયો? શરીર આત્મા તો ત્યારે આત્મા જ રહ્યો છે, બીજું કાંઈ છે? આત્મા રહ્યો છે એટલે કે કેવળ નિરુપાધિ સ્વરૂપે છે, એમાં કાંઈ ફેર થયો. કેવળ ઉપાધિ રહી છે, મળી કેવો છે કે પૃથક દ્રવ્ય નિર્ભાસી, પૃથક દ્રવ્ય નિર્ભાસી, પૃથક એટલે ભિન્ન ભિન્ન પણે સકળ દ્રવ્યો પર્યાયનો જાણનશીલ છે. દરેક પદાર્થમાં દ્રવ્ય પર્યાય પોતાના ભિન્ન ભિન્ન છે એને જાણવાનો સ્વભાવ વાળો છે. કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં ભળી ગયું છે એમ જાણવાનો જીવનો સ્વભાવ નથી. એવું જાણવાનો સ્વભાવ એ નથી. એવું વસ્તુ કેવો છે કે ભિન્ન ભિન્ન પણે દ્રવ્યોને જાણવો એવો જેનો સ્વભાવ છે. ભિન્ન પણે જાણવો એવો એનો સ્વભાવ નથી. ભલે સંયોગમાં હો કે સંયોગમાં ન હો, પદાર્થ ભિન્ન ભિન્ન દ્રવ્યો પર્યાય છે. બધા પર્યાય બધા દ્રવ્યો ભિન્ન ભિન્ન છે એમ જણાય છે. એવું જાણવાનો સ્વભાવ છે. વજન હોય એમ કે પણ સંયોગ તો ખરો ને. અત્યારે શરીરનો સંયોગ તો છે ને. અત્યારે તો આત્મા શરીર વાળો ખરો ને. એમ લઈને તું શાંતિનો અનુભવ કેદી કરી છે? એમ એમ લઈને તો આનાથી અશાંતિનો અનુભવ કરે છે. શાંતિ જોઈશે કે ખાલી વાજબી વાત કરવો? શું કરતો તો પ્રગટ થાય છે. એ પ્રગટ થાય છે જ્ઞાનનો પ્રકાશ શું કરીને પ્રગટ થાય છે. જ્ઞાનામ કર્તુકર્મ પ્રવૃત્તિ અભિત સમયત, જે મિથ્યા દ્રષ્ટિ ગુપ્ત પ્રકારે જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે તેમની કર્તુ કર્મ પ્રવૃત્તિને, અર્થાત જીવ વસ્તુ મંગળ કર્મ નહીં કરતા છે એવી પ્રતીતિને સંપૂર્ણપણે દૂર કરતો થકો અભિત એટલે સંપૂર્ણપણે સમયત એટલે નાશ કરતો થતો દૂર કરતો થતો એ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય છે. આશા એવી લીધી છે કે જૈન સંપ્રદાયમાં જીવ કર્મને કરે છે એની સામે શબ્દો વાપર્યા છે અવતરણ ચિત્તમાં, કે જીવ વસ્તુ ઉજ્જળ કર્મની કરતા છે એ અનાદિનું અજ્ઞાન છે. એ જીવનું મિથ્યા દ્રષ્ટિ જીવનું એ અજ્ઞાન છે. પૂછ્યું શું? જીવે કર્મ બાંધ્યા ને જીવે કર્મ છોડ્યા. આ જીવ કર્મ નો કરતા છે એ જ અજ્ઞાન છે. સીધો ઘા ભાગ્યો જીવ કર્મ કરે છે, કુગલ કર્મ ને જીવ કરે છે, બાંધે છે, છોડે છે. જીવ કર્મ ને કરે છે માન્યતા મિથ્યા દ્રષ્ટિ છે, અને એ કરતા કર્મ ની પ્રવૃત્તિ એવા પરિણામ સંપૂર્ણપણે નાશ કરે, એવી પ્રતીતિ નો સંપૂર્ણપણે નાશ કરે ત્યારે એને શુદ્ધ જ્ઞાન નો પ્રકાશ પ્રગટ થાય છે. અમે અધ્યાત્મના આ વિષયને બહુ કોશિશ કર્યો, અનેક વાર એના ઉપર પ્રવચનો કરી. એટલે આપણે ત્યાં કર્ણાનુયોગનો અભ્યાસ લગભગ કરતા છે, કેમ કે કર્ણાનુયોગના અભ્યાસમાં આ પરિણામ છે આ કર્મ બદલાય, આ પરિણામ છે આ કર્મ. જીવ કર્મ ને કરે છે એ વાત આપણે થઈ ગઈ છે. કર્ણાનુયોગમાં અનેક પ્રકારના વિભાવથી જીવ કર્મ ને બાંધે છે એવી વાત. ધ્યાનથી